ओपनिंग नरेशन पूर्व निर्धारित, ओपनिंग नरेशन पूर्व निर्धारित, एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञानगोष्ठी, विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार, हवे आपणी भाषामां आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવા વ્યક્તિત્વની ઊંડાણપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ જેમનું નામ કદાચ પરિચિત લાગે, પણ એમની અસર આપણા જીવન પર કેટલી છે એનો કદાચ પૂરો ખ્યાલ ન હોય। એલન મેથિસન ટ્યુરિંગ,
હા, 1912 થી 1954 એમનો જીવનકાળ પ્રમાણમાં ટૂંકો, પણ કામ અદ્ભુત। બ્રિટિશ ગણિતશાસ્ત્રી, તર્કશાસ્ત્રી અને હા કમ્પ્યુટર વૈજ્ઞાનિક, આધુનિક વિશ્વના પાયામાં એમનું નામ જોડાયેલું છે।
ખરેખર એમને એમ જ નથી કહેવાતા કમ્પ્યુટર વિજ્ઞાન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ના પિતા। 20મી સદીના એવા વિચારકોમાંના એક જેમણે આખી વિચારધારા જ બદલી નાખી।
બિલકુલ, અને આજે આપણે જે સ્રોત મળ્યા છે એના આધારે એમના જીવન અને એમના વિચારોની સફર કરીશું, એ વિચારો જેમણે આ ડિજિટલ યુગનો પાયો નાખ્યો।
હા, આજનો આપણો હેતુ એ જ છે। ટ્યુરિંગનું જીવન, એમના એ વિચારો જેણે આપણી આ ટેકનોલોજીની દુનિયા બનાવી અને એમની જે સ્થાયી અસર છે એને સમજવાનો પ્રયાસ કરીશું। આ ચર્ચા જે સ્રોત સારાંશ મળ્યા છે એના પર આધારિત છે,
અને એ વિચારવું પણ રોમાંચક છે કે કેવી રીતે એક માણસના સૈદ્ધાંતિક અમૂર્ત લાગતા વિચારો આજે આપણા હાથમાં રહેલા સ્માર્ટફોન સુધી પહોંચી ગયા।
ચાલો તો શરૂ કરીએ। ક્યાંથી શરૂઆત કરીશું? કદાચ એ સમયથી જેમાં ટ્યુરિંગ મોટા થયા।
હા, એ બરાબર રહેશે। 20મી સદીનો પૂર્વાર્ધ ખૂબ જ ઉથલપાથલનો સમય હતો, ખબર છે? 2 વિશ્વયુદ્ધો, બ્રિટિશ સામ્રાજ્ય ધીમે ધીમે નબળું પડી રહ્યું હતું અને સાથે સાથે ટેકનોલોજીનો એક નવો સૂર્યોદય થઈ રહ્યો હતો,
અને બૌદ્ધિક જગતમાં પણ ભારે ગતિવિધિ હતી। આઇન્સ્ટાઇન, ગોડેલ, રસેલ, વ્હાઇટહેડ બધા જ મહાન દિમાગ કામે લાગ્યા હતા। તર્ક અને ગણતરીને એક ચોક્કસ માળખામાં બેસાડવામાં પ્રયત્નો થઈ રહ્યા હતા,
એક જ સમયે કામ કરી રહ્યા હતા।
અને પછી આવ્યું બીજું વિશ્વયુદ્ધ, એણે તો જાણે ગણતરીની જરૂરિયાતને આસમાને પહોંચાડી દીધી।
હા, અને એના કારણે જ બ્લેચલી પાર્કનું એક ગુપ્ત કાર્ય શરૂ થયું, એના પર આપણે પછી આવીશું। યુદ્ધ પછી શીતયુદ્ધ શરૂ થયું અને કમ્પ્યુટિંગનું લશ્કરી મહત્ત્વ એ તો ઓર વધી ગયું।
આ બધાની સાથે એ સમયના બ્રિટનનું સામાજિક વાતાવરણ પણ સમજવું જરૂરી છે, ખાસ કરીને અમુક મુદ્દાઓ પર હતે, જેમ કે સમલૈંગિકતા। કાયદો અને સમાજ બંનેનો દ્રષ્ટિકોણ ખૂબ કઠોર હતો।
સાચી વાત છે, અને આ પરિબળ ટ્યુરિંગના જીવનની એક મોટી ટ્રેજેડી બન્યું જેની અસર એમના પર ખૂબ ઊંડી પડી।
તો આવા માહોલમાં એલન ટ્યુરિંગનો જન્મ અને ઉછેર થયો, લંડનમાં એક સારા શિક્ષિત પરિવારમાં। નાનપણથી જ ગણિત અને વિજ્ઞાનમાં તેજસ્વી હતા, પણ સ્કૂલમાં શેરબોર્ન જેવી જગ્યાએ એમને બહુ ગોઠ્યું નહીં એવું કહેવાય છે।
હા, પરંપરાગત શિક્ષણ પદ્ધતિ કદાચ એમના જેવા સ્વતંત્ર મિજાજના વિદ્યાર્થી માટે નહોતી બની, પણ એમના જીવનમાં એક વળાંક આવ્યો જે ખૂબ અંગત હતો, એમના મિત્ર ક્રિસ્ટોફર મોરકોમનું મૃત્યુ। યુવાન વયે ક્ષયરોગથી આ ઘટનાની એમના પર બહુ ગંભીર અસર થઈ।
બરાબર, સ્રોતો કહે છે કે આનાથી એમની ધાર્મિક શ્રદ્ધા ડગી ગઈ, અને એ મન, ચેતના, શરીર આ બધાના ભૌતિક સંબંધ વિશે વિચારવા લાગ્યા। શું ચેતના શરીર વગર ટકી શકે? આ પ્રશ્નો કદાચ એમના ભવિષ્યના કાર્ય માટે એક પ્રેરણા બન્યા।
હા, આ ખરેખર એક મહત્વનો મુદ્દો રહ્યો હશે। પછી તો એમણે કેમ્બ્રિજની કિંગ્સ કોલેજમાં ગણિત ભણ્યા અને પ્રિન્સ્ટનમાંથી પીએચડી કરી, એલોન્ઝો ચર્ચ જેવા દિગ્ગજ ગણિતશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરાવીએ। પહેલું અને સૌથી પાયાનું કામ, ગણનીયતા સિદ્ધાંત, કમ્પ્યુટેબિલિટી થિયરી।
એમણે સવાલ પૂછ્યો કે કોઈ સમસ્યા ગણનીય, કમ્પ્યુટેબલ છે એનો ચોક્કસ મતલબ શું? કઈ સમસ્યાઓને એક નક્કી પદ્ધતિથી એટલે કે એલ્ગોરિધમથી ઉકેલી શકાય?
બરાબર, અને આ સમજાવવા માટે એમણે એક કલ્પના કરી, ટ્યુરિંગ મશીન। આ કોઈ લોખંડનું મશીન નહોતું હો?
ના ના, એ તો એક સૈદ્ધાંતિક વિચાર હતો, જાણે એક લાંબી ટેપ હોય, એના પર સિમ્બોલ લખી શકાય, ભૂંસી શકાય, અને એક હેડ હોય જે વાંચીને નિયમ પ્રમાણે આગળ પાછળ જાય, ટેપ બદલે।
અને આ સરળ લાગતા મોડલથી એમણે બતાવ્યું કે કોઈ પણ ગાણિતિક ગણતરી કે એલ્ગોરિધમ આના દ્વારા થઈ શકે છે. આ એક સાર્વત્રિક ગણતરીનું મોડલ હતું.
પણ એમણે એ પણ બતાવ્યું કે આ મશીનની પણ મર્યાદા છે.
હા, એ જ તો ક્રાંતિકારી વાત હતી. એમણે સાબિત કર્યું કે બધી જ ગાણિતિક સમસ્યાઓ આવી રીતે ઉકેલી શકાતી નથી. અમુક સમસ્યાઓ મૂળભૂત રીતે અનિર્ણયનીય છે, અનડિસાઇડેબલ છે, મતલબ કે ગણતરીની પણ એક હદ છે.
કેટલો ઊંડો વિચાર! એટલે કે કમ્પ્યુટર શું કરી શકે છે એની સાથે સાથે શું નથી કરી શકતું એ પણ એમણે સ્પષ્ટ કર્યું.
બિલકુલ. અને એમનો બીજો મોટો વિચાર જેણે દુનિયાને હલાવી દીધી એ હતો મશીન ઇન્ટેલિજન્સ વિશે. પેલો પ્રખ્યાત સવાલ, શું મશીનો વિચારી શકે છે,
જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
પણ ટ્યુરિંગે આને ખાલી ફિલોસોફીની ચર્ચા ન રહેવા દીધી. એમણે એક ટેસ્ટ પ્રપોઝ કર્યો, જેને આપણે ટ્યુરિંગ ટેસ્ટ કહીએ છીએ. તેઓ એને ઇમિટેશન ગેમ કહેતા હતા.
એટલે કે જો કોઈ મશીન વાતચીતમાં માણસને એવો ભ્રમ કરાવી શકે કે એ પણ માણસ જ છે, તો એને બુદ્ધિશાળી ગણવું જોઈએ.
હા, એમની દલીલ એ જ હતી. હવે આ ટેસ્ટની ઘણી ટીકાઓ થઈ છે એ વાત સાચી, પણ એણે એઆઈના ક્ષેત્રને એક દિશા તો આપી જ દીધી.
અને આ વિચાર પાછળ એમની માન્યતા હતી કે મન પણ એક પ્રકારનું મશીન જ છે. ધ માઇન્ડ એઝ અ મશીન.
બરાબર. તેઓ માનતા કે મગજ એક માહિતી પ્રોસેસ કરતું તંત્ર છે. વિચાર, ચેતના, આ બધું જટિલ ગણતરીઓનું પરિણામ છે. કોઈ આત્મા કે રહસ્યમય શક્તિ નહીં. સૈદ્ધાંતિક રીતે આ ગણતરીઓ કોઈ મશીનમાં પણ થઈ શકે.
એ જમાનામાં આવું વિચારવું ખરેખર હિંમતનું કામ હતું.
અને એમની પ્રતિભા જુઓ, ખાલી ગણિત અને કમ્પ્યુટિંગ પૂરતી સીમિત નહોતી. એમણે ગાણિતિક જીવ વિજ્ઞાનમાં પણ રસ લીધો. મોર્ફોજેનેસિસ, એટલે કે સજીવોમાં આકાર કેવી રીતે બને છે.
હા, પેલું ચિત્તાના ટપકા અને ઝીબ્રાની પટ્ટીઓ વાળું ઉદાહરણ.
એ જ એમણે રિએક્શન ડિફ્યુઝન સિસ્ટમ નામના ગાણિતિક સમીકરણોથી બતાવ્યું કે કેવી રીતે સરળ રાસાયણિક પ્રક્રિયાઓથી આવી જટિલ પેટર્ન આપોઆપ બની શકે છે.
ગણિત અને જીવવિજ્ઞાનનું આવું જોડાણ અદ્ભુત. હવે એમના મુખ્ય પ્રકાશિત કાર્યોની વાત કરીએ. 1936નો પેપર ઓન કમ્પ્યુટેબલ નંબર્સ
વિથ એન એપ્લિકેશન ટુ ધ એન્શાઇડિંગ્સ પ્રોબ્લેમ.
હા, ઘણા લોકો એને કમ્પ્યુટર વિજ્ઞાનનો સૌથી મહત્વનો લેખ ગણે છે. એમાં જ ટ્યુરિંગ મશીન આવ્યું, ગણનીયતાની વ્યાખ્યા આવી, ડિજિટલ યુગનો પાયો.
અને પેલી નિર્ણય સમસ્યા, એન્શાઇડિંગ્સ પ્રોબ્લેમ, ઉકેલી ન શકાય એવી છે એ પણ આ જ પેપરમાં સાબિત કર્યું, ખરું ને? હા, એ સમસ્યા પૂછતી હતી કે શું એવી કોઈ રીત છે જેનાથી કોઈ પણ ગાણિતિક વિધાન સાચું છે કે ખોટું એ નક્કી થઈ શકે. ટ્યુરિંગે કહ્યું, ના, એવી કોઈ સર્વવ્યાપી રીત નથી.
પછી 1950નો લેખ કમ્પ્યુટિંગ મશીનરી એન્ડ ઇન્ટેલિજન્સ, જે ફિલોસોફી જર્નલ માઇન્ડમાં છપાયો.
અને એમાં આવ્યો ટ્યુરિંગ ટેસ્ટ, જેણે એઆઈ પરની ચર્ચાને ગંભીર બનાવી દીધી.
અને 1952નો પેપર ધ કેમિકલ બેસિસ ઓફ મોર્ફોજેનેસિસ, ગાણિતિક જીવવિજ્ઞાન વાળો.
બરાબર. પણ ટ્યુરિંગનું કામ ખાલી લખવા પૂરતું નહોતું. એમણે પ્રેક્ટિકલ કામ પણ ઘણું કર્યું, ખાસ કરીને યુદ્ધ દરમિયાન.
હા, બ્લેચલી પાર્ક, એ તો જાણે એક આખી ફિલ્મ જેવી વાત છે. હટ એટના વડા તરીકે એમણે જર્મન નેવીના એનિગ્મા કોડ તોડ્યા.
અને કેટલું મહત્વનું સાબિત થયું. એનિગ્મા કોડ તોડવા માટે એમણે જે પદ્ધતિઓ વિકસાવી, પેલું બોમ્બ મશીન, એનાથી યુદ્ધનો નકશો બદલાઈ ગયો. કહેવાય છે કે યુદ્ધ 2 વર્ષ વહેલું પૂરું થયું.
લાખો જીવ બચ્યા હશે, પણ આ બધું ગુપ્ત રાખવામાં આવ્યું હતું દાયકાઓ સુધી.
સાચી વાત છે. એક માણસ જેણે ઇતિહાસ બદલવામાં મદદ કરી, એની આ સિદ્ધિ વિશે દુનિયાને જાણ જ નહોતી. કેટલું વિચિત્ર!
યુદ્ધ પછી પણ એમણે કમ્પ્યુટર બનાવવામાં રસ લીધો. એનપીએલમાં ACE, ઓટોમેટિક કમ્પ્યુટિંગ એન્જિનની ડિઝાઇન બનાવી. પછી મેન્ચેસ્ટરમાં Mach 1 કમ્પ્યુટરના સોફ્ટવેર પર કામ કર્યું.
મતલબ કે થિયરી અને પ્રેક્ટિસ બંનેમાં એમનું યોગદાન હતું. જો એમની સરખામણી એમના સમકાલીનો સાથે કરીએ, જેમ કે કર્ટ ગોડેલ સાથે.
ગોડેલે સાબિતની મર્યાદા બતાવી, ટ્યુરિંગે ગણતરીની, એમ કહી શકાય.
હા, બરાબર. બંને ગણિત અને તર્કની સીમાઓ આંકી પોતપોતાની રીતે.
અને વિટગેનસ્ટાઈન સાથે પણ એમની ચર્ચાઓ થઈ હતી કેમ્બ્રિજમાં.
હા, વિટગેનસ્ટાઈન ગણિતને માણસે બનાવેલી ભાષાની રમત જેવો ગણતા, જ્યારે ટ્યુરિંગ માટે ગણિત વાસ્તવિકતાના ઊંડા સત્યને ઉજાગર કરતું હતું, ખાસ કરીને ગણતરીના સંદર્ભમાં.
એમના વારસાની વાત કરીએ તો આજે એ સર્વવ્યાપી છે, પણ ઓળખ મળતા વાર લાગી.
શરૂઆતમાં તો યુદ્ધનું કામ ગુપ્ત હતું, પણ જેમ જેમ કમ્પ્યુટર એઆઈ આગળ વધ્યા તેમ તેમ એમના સૈદ્ધાંતિક કામનું મહત્ત્વ સમજાતું ગયું. આજે આપણે જે પણ ડિજિટલ વસ્તુ વાપરીએ છીએ એના મૂળમાં ક્યાંક ને ક્યાંક ટ્યુરિંગ છે.
ચોક્કસ, એઆઈ, કમ્પ્યુટર સાયન્સ, મેથેમેટિકલ બાયોલોજી બધા પર એમની છાપ છે. ટ્યુરિંગ ટેસ્ટ ભલે વિવાદાસ્પદ હોય, પણ ચર્ચા તો એના ફરતે જ થાય છે.
અને પેલું મોર્ફોજેનેસિસનું કામ, એ તો કેન્સર રિસર્ચથી લઈને મટીરિયલ સાયન્સ સુધી ઉપયોગી થઈ રહ્યું છે. મશીન ચેતના, એલ્ગોરિધમનો પક્ષપાત, આ બધી આજની સમસ્યાઓ એમના મૂળભૂત પ્રશ્નો સાથે જોડાયેલી છે.
અને કમ્પ્યુટિંગનો નોબેલ ગણાતો પુરસ્કાર પણ એમના નામે છે, ટ્યુરિંગ એવોર્ડ.
હા, પણ એમનો વારસો ખાલી વૈજ્ઞાનિક નથી, એ એક સાંસ્કૃતિક ચિહ્ન પણ છે. એક તરફ અદ્ભુત પ્રતિભા, બીજી તરફ સમાજના પૂર્વગ્રહનો શિકાર.
એમની સાથે જે થયું, સમલિંગિક હોવા બદલ કેસ અને પેલી હોર્મોનલ ટ્રીટમેન્ટ, એ બહુ દુઃખદ હતું.
ખૂબ જ. 2013માં બ્રિટિશ સરકારે માફી માંગી એ મોડું પણ જરૂરી પગલું હતું. આજે તેઓ LGBTQ+ અધિકારોના પ્રતીક તરીકે પણ ઓળખાય છે.
એમના કેટલાક કોટ્સ પણ બહુ વિચાર પ્રેરક છે. પેલું 1950ના લેખનું વાક્ય, હું માનું છું કે સદીના અંત સુધીમાં મશીનોના વિચારવા વિશે વાત કરવી સામાન્ય બની જશે.
કેવી દૂરંદેશી! અને એ જ લેખમાં પેલી નમ્રતા. આપણે ફક્ત થોડું અંતર આગળ જોઈ શકીએ છીએ, પરંતુ ત્યાં ઘણું બધું કરવા જેવું દેખાય છે.
અને પેલું ફિલ્મથી પ્રખ્યાત થયેલું, ક્યારેક એવા લોકો જેમની પાસેથી કોઈ અપેક્ષા નથી રાખતું તેઓ એવા કામ કરી જાય છે જેની કોઈ કલ્પના પણ નથી કરી શકતું. ભલે ફિલ્મનું હોય, પણ ટ્યુરિંગના જીવનને બંધબેસે છે.
સાચી વાત. અને એમની પદ્ધતિનો સારાંશ, શું મશીનો વિચારી શકે છે? આની શરૂઆત મશીન અને વિચારવાની વ્યાખ્યાથી થવી જોઈએ. સમસ્યાને ઇમિટેશન ગેમના સંદર્ભમાં વર્ણવી શકાય.
જટિલ પ્રશ્નને કેવી રીતે સ્પષ્ટ બનાવ્યો!
પણ એમના વિચારોની ટીકા પણ થઈ છે, ખાસ કરીને ટ્યુરિંગ ટેસ્ટની, પેલો જ્હોન સર્લેનો ચાઇનીઝ રૂમ પ્રયોગ.
હા, સર્લ કહે છે કે કોઈ સિસ્ટમ નિયમોના આધારે ચિહ્નોની હેરફેર કરીને ટેસ્ટ પાસ કરી શકે, પણ એનો અર્થ એ નથી કે સમજે છે. એ ખાલી નકલ કરે છે, સમજણ નથી. બુદ્ધિશાળી પોપટ જેવું.
આ ચર્ચા તો આજે ચાલે છે, અને પેલું કમ્પ્યુટેશનલિઝમ કે ચેતના એ માત્ર ગણતરી છે, એના પર પણ સવાલો છે. આપણો અનુભવ, રંગ જોવાનો કે સંગીત સાંભળવાનો, એ શું ખાલી ડેટા પ્રોસેસિંગ છે?
એ જ ચેતનાની કઠિન સમસ્યા. અને બીજો મુદ્દો છે ચર્ચ ટ્યુરિંગ થીસિસ, જે કહે છે કે જે કંઈ ગણનીય છે તે ટ્યુરિંગ મશીન ગણી શકે. આ કમ્પ્યુટર વિજ્ઞાનનો આધાર છે, પણ એ ગાણિતિક રીતે સાબિત થયેલો પ્રમેય નથી. એ એક પૂર્વધારણા છે.
અને ફિલ્મો વગેરેમાં જે બતાવાય છે એ ક્યારેક વાસ્તવિકતાથી દૂર હોય છે.
બરાબર. પણ એમના જીવનની કેટલીક મજેદાર વાતો પણ છે. પેલી કોફી મગને સાંકળથી બાંધવાની વાત,
હા,
અને ગેસ માસ્ક પહેરીને સાયકલ ચલાવવી,
આ બધું એમના અલગારી સ્વભાવની નિશાની છે.
અને એ તો ભૂલવા જેવું નથી કે તેઓ ઓલિમ્પિક લેવલના રનર હતા, મેરેથોન દોડતા.
હા, તણાવ ઓછો કરવા, ક્યારેક મીટિંગમાં પણ દોડીને જતા. એમના મૃત્યુની વાત દુઃખદ છે. સાયનાઇડ, આત્મહત્યા મનાય છે, પણ થોડો વિવાદ છે. અને પેલું અડધું ખાધેલું સફરજન,
જેણે એપલના લોગોની અફવાઓને જન્મ આપ્યો, જો કે એ સાચું નથી.
અને પેલો દાટેલો ખજાનો, ચાંદીના સિક્કા દાટ્યા હતા અને પછી શોધી ન શક્યા.
હા હા, એ પણ એક કિસ્સો છે.
તો અંતે એલન ટ્યુરિંગ એટલે એક બેવડો વારસો, ડિજિટલ યુગના શિલ્પી અને સામાજિક અન્યાયના ભોગ બનેલા પ્રતિભાશાળી.
બરાબર. એમનું જીવન પ્રતિભા, યુદ્ધ અને સમાજની ક્રૂરતાનો એક દુઃખદ સંગમ બતાવે છે. એમની બુદ્ધિએ દુનિયા બદલી, પણ દુનિયા એમને પૂરેપૂરા સ્વીકારી ન શકી.
ગણતરી, બુદ્ધિ, જીવન, એમના પ્રશ્નો આજે વધુ મહત્વના બની ગયા છે. એમનું જીવન આપણને વિજ્ઞાન અને સમાજના સંબંધો વિશે ઘણું શીખવે છે.
અને આજના અંતે એક વિચાર, જેમ જેમ એઆઈ આપણા જીવનનો ભાગ બની રહ્યું છે, તેમ બુદ્ધિ શું છે, ગણતરીની મર્યાદા શું છે, મશીનો શું કરી શકે છે, આ ટ્યુરિંગના પ્રશ્નોનું મહત્ત્વ કેટલું વધી ગયું છે, શું આપણે એમની સિદ્ધિઓમાંથી પ્રેરણા લેવાની સાથે
એમના જીવનની ટ્રેજેડીમાંથી સહિષ્ણુતા અને કરુણાનો પાઠ પણ શીખી શકીએ છીએ? આ વિચારવા જેવું છે.
ક્લોઝિંગ નેરેશન પૂર્વ નિર્ધારિત.
ક્લોઝિંગ નેરેશન પૂર્વ નિર્ધારિત. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.